જય જીનેન્દ્ર બધાને. આપણે હવે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના પાઠશાળા શરૂ કરીએ છીએ. બધા હાથ જોડી લે મંગલાચરણ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજાયાણમ, નમો લોએ સવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાદ્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના આપણે પાઠશાળા આપણી ગત ઘણા વખતથી ચાલુ છે, એના અંતર્ગત આપણે ઉપાદાન નિમિત્ત એનું છઠ્ઠું અધ્યાય જે ઉપાદાન નિમિત્ત છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે અષ્ટાનિકા મહાપર્વ, અષાઢ મહિનાની અષ્ટાનિકા મહાપર્વનો આજે અંતિમ દિવસ છે. આ છેલ્લા 8 દિવસથી અષ્ટાનિકા મહાપર્વના આવા ઉત્તમ પ્રસંગે દેવો અને વિદ્યાધર રાજાઓ તો નંદીશ્વર, પંચમેરુ આદિના અકૃત્રિમ જિનાલયોના દર્શન પૂજન કરવા જાય જ છે. આપણે વર્તમાનમાં જો મંદિર ન જઈ શકતા હોય તો આપણે પણ અહીં જ બેસીને આપણે ભગવાનના દર્શન પૂજન આદિ કરીએ છીએ. આજે આ કોરોના વાયરસને કારણે જે મંદિરો આપણા બંધ છે તો એના રિસ્પોન્સમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝ ઓનલાઈન વર્ચ્યુઅલ ટૂલ્સથી, આ ઝૂમ એપ ને બધાથી આપણે ચાલુ થઈ ગઈ છે. તો અનેક જાતની પૂજન વિધાનો આજે થઈ રહી છે. આ રાજકોટથી સિદ્ધચક્ર પૂજન વિધાન થઈ રહી છે. પછી જૈન દેશના શિબિર જે ચાલે છે એમાં પણ બહુ સરસ કાર્યક્રમ બધો ચાલી રહ્યો છે. એના સિવાય બીજા પણ ઘણા મંદિરો અને ઘણી ગતિવિધિઓ જે આ ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલે છે, તો આપણે બધાએ એનો ખૂબ ખૂબ લાભ લેવો જોઈએ. હવે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા છઠ્ઠા અધ્યાયના ઉપાદાન નિમિત્ત ચેપ્ટર પર આગળ વધીએ છીએ. જો આપણે આવ્યા હતા ક્વેશ્ચન નંબર 412 સુધી આપણે પહોંચી ગયા છે. આ 412માં આપણે છેલ્લે શું ચર્ચા કરી એ જરાક જોઈ અને પછી આગળ વધશું. જો વાત આપણી શેની ચાલે છે કે ઉપાદાન અને નિમિત્ત, ઉપાદાન અને નિમિત્ત એમાં એક મિનિટ જરાક આવતો જ નથી. અચ્છા, જો ઉપાદાન અને નિમિત્ત એમાં આપણે વાત શું કરી કે કાર્ય કારણ વ્યવસ્થા, એટલે કે કોઈ પણ કાર્ય જ્યારે થાય તો એમાં કયા કયા કારણો હાજર હોય છે, તો ત્યાં બે પ્રકારના કારણોની ચર્ચા આપણે કરી. પહેલું છે ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ છે એ તો મુખ્ય કારણ છે, એ તો મુખ્ય છે, અને નિમિત્ત કારણ છે એ ખાલી ઉપચારથી કારણ કહેવામાં આવે છે. આપણે નિમિત્તના બે પ્રકાર જોયા, પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત. જે ઈચ્છાવાન અને ક્રિયાવાન છે તે પ્રેરક નિમિત્ત, અને જે ઈચ્છાવાન ને ક્રિયાવાન નથી તે ઉદાસીન નિમિત્ત. પણ ખરી રીતે તો કાર્ય ઉત્પત્તિમાં બે નિમિત્ત ઉદાસીન જ છે. આટલું આપણે જોયું નિમિત્ત વિશે. ઉપાદાનમાં આપણે શું જોયું કે ઉપાદાનના પણ બે પ્રકાર, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. તો ત્રિકાળી ઉપાદાન એટલે વસ્તુ એની શક્તિ, એના ગુણો જે ત્રણેય કાળ એવા ને એવા રહે છે, એટલે કોઈ પણ પદાર્થમાં કાર્ય ઉત્પન્ન કરવાની ત્રણેય કાળ હોવાની શક્તિ, તેને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. અને ક્ષણિક ઉપાદાન કોને કીધું હતું? કે જે સમયે કાર્ય થવાનું હોય એ સમયની, એ દ્રવ્યની, એ કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા. એ ક્ષણિક ઉપાદાનમાં પણ આપણે બે પ્રકાર જોયા, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય, એટલે એ સમય કાર્ય થવાનું છે એની પહેલાનો આખો પ્રોસેસ, અને તજ સમયની યોગ્યતા, એટલે જે સમયે કાર્ય થવાનું છે તે જ સમયની તે દ્રવ્યની યોગ્યતા. બરાબર, આ આપણે આખો એક ચાર્ટ, જે આ આપણે ચાર્ટ જોઈ રહ્યા છે એ ચાર્ટ આપણે આખો રિવાઇઝ કરી લીધો. હવે જો છેલ્લે આપણે 412 નંબરના ક્વેશ્ચનમાં શું વાત થઈ હતી કે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી, તો આ શરીરમાં સોય પેસે છે તો જીવને દુઃખ કેમ થાય છે? નિમિત્ત તો કાંઈ કરતું નથી, તો શરીરમાં સોય લાગી જાય તો કેમ દુઃખ થાય છે? તો ત્યાં ઉત્તર શું આપ્યો કે જો સોય સોયની જગ્યાએ છે, જીવ જીવની જગ્યાએ છે, જીવ આ શરીર સાથે એક ક્ષેત્રાવગા સંબંધ હોવાને કારણે જીવને આ શરીરના પ્રદેશોમાં જ્ઞાન કંઈક જરાક વિશેષ થાય છે, અને આ બાહ્ય પદાર્થોનું પણ જીવને જ્ઞાન થાય છે. તો જ્યારે કોઈ સોય આ કમ્પ્યુટરને ટચ કરે અથવા આપણા હાથને ખાલી બહારથી ટચ કરે તો આપણને એનું પણ જ્ઞાન તો થાય છે. હવે જ્યારે શરીરમાં પેસે છે સોય, ત્યારે એનું જ્ઞાન વિશેષ થાય છે. એ જ્ઞાનને આ જીવે શ્રદ્ધામાં દુઃખ માની લીધું છે, અને દુઃખ જે માન્યું છે માન્યતાનો દોષ છે, જ્ઞાનનો દોષ નથી. કેમ કે જ્ઞાનમાં તો દુઃખ કે સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. જ્ઞાનમાં દુઃખ કે સુખ જેવી કોઈ વસ્તુ જ નથી, જ્ઞાનમાં તો જ્ઞાન છે. તો જ્યારે જીવ એવી ખોટી માન્યતાનો ત્યાગ કરે છે તો ત્યારે એને બધું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ જ થઈ જાય છે. તો સોય બહાર હોય કે શરીરમાં પેસે, જીવને તો જ્ઞાન જે થાય છે એ થાય છે. તો જીવનું જ્ઞાન જુદું અને શરીરના પરમાણુ અને સોય આદિનું પરિણમન જુદું, બધા પોતપોતાની શક્તિથી પોતપોતાની યોગ્યતામાં થાય છે, માટે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી. આટલી આપણે ચર્ચા થઈ. જો આપણે લગભગ બધા સિદ્ધાંતોની ચર્ચા થઈ ગઈ છે, હવે બધા ઉદાહરણો આવે છે એટલે આપણે આજે થોડા ફટાફટ જશું આમાં. જો 413માં શું કહે છે, નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકતું નથી તો શરીરમાં સોય પેસી જવાથી શું કામ દુઃખે છે? ક્વેશ્ચન નંબર થોડો આગળ પાછળ થઈ ગયા છે, તો આપણે આ જોઈ લીધો ક્વેશ્ચન એટલે આગળ જશું. આ 413 ખરેખર છે, ઉપરનો 412 હતો. ઓકે, નિમિત્ત પામીને ઉપાદાન પરિણમે એ કથનમાં શો અર્થ છે? શું કોઈ ઉપાદાન નિમિત્તને પામીને પછી પરિણમે છે? એ તો ખાલી વ્યવહારથી કહેવાની પરિભાષા છે. જો અહીંયા ઉત્તર એમણે બહુ સરસ આપ્યો છે, આખા વસ્તુ સ્વરૂપથી એમણે ઉત્તર આપ્યો છે. જો એને સમજી લઈએ, ક્યાંથી વાત કરી? કે દ્રવ્ય ગુણ પર્યાયથી એમણે વાત કરી, કે દ્રવ્ય ગુણ પર્યાય, અને પછી કહેશે દરેક દ્રવ્યની પર્યાય દરેક દ્રવ્યમાં છે, તો ઉપાદાન નિમિત્તને, અરે નિમિત્ત ઉપાદાનને કાર્યરૂપે કેવી રીતના પરિણામ આવી શકે? ખ્યાલ આવ્યો ને? જો શું કહે છે, જેઓ ગુણોને અને પર્યાયને પામે એટલે કે પ્રાપ્ત કરે એટલે કે પહોંચે એવા અર્થો તે દ્રવ્યો છે. દ્રવ્ય કોણ છે? કે જે ગુણ અને પર્યાય રૂપ થાય છે. જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પામે અથવા પ્રાપ્ત કરે પહોંચે એવા અર્થો તે ગુણો છે. આ ગુણ શું છે? કે દ્રવ્યની જ વિશેષતા છે, દ્રવ્યની જ વિશેષતા છે, માટે દ્રવ્યને આશ્રય પરિણમે છે. કોણ? ગુણો. ગુણો કોણ છે? કે જે દ્રવ્યને આશ્રય રહે છે. અને હવે પર્યાય, જેઓ દ્રવ્યને ક્રમ પરિણામથી પામે અથવા પ્રાપ્ત કરે પહોંચે છે એવા અર્થો તે પર્યાયો છે. પર્યાયો કોણ છે? કે એવા અર્થો કે જે ગુણોને અથવા દ્રવ્યને ક્રમ પરિણામથી પ્રાપ્ત કરે છે. એટલે શું કહ્યું? દ્રવ્ય કોણ છે? કે જે ગુણ અને પર્યાય રૂપ થાય છે. ગુણ કોણ છે? જે દ્રવ્યના આશ્રય રહે છે, જે દ્રવ્યની વિશેષતા છે. અને પર્યાય કોને કહે છે? કે જે દ્રવ્યની જ વર્તમાન અવસ્થા છે, દ્રવ્યની એક એક સમયની અવસ્થા છે અથવા ગુણની એક એક સમયની અવસ્થા છે, તેને પર્યાય કહે છે. હવે જો આગળ સેકન્ડ પોઈન્ટ, ઉપાદાન નિમિત્તને પામીને પરિણમે એ કથન તો વ્યવહાર નહીનું છે, એટલે ખાલી ઉપચાર થી એમ કહેવાય છે કે ઉપાદાન એ નિમિત્તને પામીને પરિણમ્યું. ખરેખર એમ થતું નથી, તે માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથન છે. ઉપાદાન કદી પણ નિમિત્તને ખરેખર પામતું જ નથી. કેમ કે બે દ્રવ્ય જુદા જુદા છે. ઉપાદાનનું દ્રવ્ય જુદું અને નિમિત્તનું દ્રવ્ય જુદું. ઉપાદાનની વર્તમાન પર્યાયને કાર્ય કહે છે, નિમિત્તની વર્તમાન પર્યાયને નિમિત્ત કહે છે. આ દ્રવ્ય જે છે ત્રિકાળી એને નિમિત્ત નથી કહેવાતું, એ પદાર્થની વર્તમાન પર્યાયને નિમિત્ત કહેવાય છે. તો જો અહીંયા શું કીધું, ઉપાદાન કદી પણ નિમિત્તને ખરેખર પામતું નથી, માટે કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ત્યાં ઉપચાર કર્યો છે એમ જાણવું. કોઈક જગ્યાએ આવી રીતના વર્ણન કરવામાં આવે કે ઉપાદાન નિમિત્તને પામીને કાર્ય કરે છે, તો ખરેખર એમ સમજવું કે એમ એકચ્યુઅલી નથી, આ તો ખાલી નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એવી રીતના કીધું છે. તેવી રીતે જેણે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું દ્રવ્ય, જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં તો એના દરેક અનંત ગુણો છે કે નહીં, છે ને, અને એની સાથે એની પર્યાય પણ દ્રવ્યમાં જ છે કે નહીં, તો એ પણ છે. તો દરેક દ્રવ્યએ પૂર્ણતા પ્રાપ્ત કરી છે. પૂર્ણતા કેવી રીતના પ્રાપ્ત કરી છે કે દરેક દ્રવ્યના ગુણ અને પર્યાયો તેની અંદર જ છે. દ્રવ્યના ગુણ અને પર્યાયો કંઈ દ્રવ્યની બહાર નથી, તો દ્રવ્યમાં એવી કોઈ ખામી જ નથી કે એને નિમિત્તની રાહ જોવી પડે. ખ્યાલ આવે છે ને? તો જો શું કહે છે, તેવી રીતે જેણે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું દ્રવ્ય પણ કે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિમાં, આ સંનિધિ એટલે શું, સંનિધિ એટલે નિકટતા, નજીકતા. જ્યારે દ્રવ્યમાં કાર્ય થયું ત્યારે આજુબાજુ બીજા દ્રવ્ય હતા ને, એ બીજા દ્રવ્ય જે આજુબાજુ છે એને કહેવાય દ્રવ્યોની સંનિધિમાં, એના સદભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થા કરે છે. તે અંતરંગ સાધનભૂત સ્વરૂપ કરતાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગ્રહિત થતા ઉત્તર અવસ્થાએ ઉપજીવ ઉપજતું થકું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે. જો શું કહે છે, જ્યારે દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પરિણમ્યું, દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પરિણમ્યું ત્યારે આજુબાજુ બીજા દ્રવ્યો હતા, એ આજુબાજુ બીજા દ્રવ્યોની સંનિધિ એટલે કે એનો સદભાવ સ્વીકાર કર્યો કે તે આજુબાજુ બીજા દ્રવ્ય હતા. પણ હવે દ્રવ્ય પોતાની પર્યાય રૂપે કેવી રીતના પરિણમ્યું કે સ્વરૂપકરણના સામર્થ્યરૂપ, એટલે કે પોતાના જ સ્વરૂપના સામર્થ્યથી, પોતાના જ સ્વરૂપના સામર્થ્યથી સ્વરૂપ કરતાના સાધનભૂત, એટલે કે પોતાના જ સામર્થ્યથી પોતાના જ સ્વરૂપ રૂપે જેવું દ્રવ્યનું સ્વરૂપ છે એવું જ પર્યાયમાં કાર્ય થયું, માટે એવું ઉપજતું થકું ઉત્પાદ વડે લક્ષિત થાય છે. એટલે દ્રવ્યની પર્યાયનો ઉત્પાદ થયો ને, દ્રવ્યની પર્યાયનો જે ઉત્પાદ થયો તો એને જ એમ કીધું કે દ્રવ્યનું કાર્ય થયું. તો દ્રવ્યનું કાર્ય કેવી રીતના એનું લક્ષણ આવ્યું કે દ્રવ્યની પર્યાયના રૂપે, દ્રવ્યની પર્યાયના ઉત્પાદ રૂપે એ દ્રવ્યનું કાર્ય થયું. આજુબાજુના બીજા દ્રવ્યએ શું કર્યું, કાંઈ ન કર્યું, ત્યાં ખાલી હાજર મોજૂદ હતા. ખ્યાલ આવ્યો ને? એ રીતે દરેક સમયના ઉત્પાદ એટલે કાર્ય વખતે ઉચિત બહિરંગ સાધનોની કર્માદી નિમિત્તોની સંનિધિ હાજરી નિકટતા હોય છે એમ અહીં બતાવ્યું છે. જ્યારે દરેક સમયે દ્રવ્યનું કાર્ય થાય છે ત્યારે આજુબાજુ બીજા પદાર્થ હોય છે એમ બતાવ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણા બધા ઉદાહરણો છે એમાં જોઈ લઈએ, જ્યારે માટી પોતે ઘડા રૂપે પરિણમે છે ત્યારે આજુબાજુ કુંભાર અને ઓલું ચાક ને બધું હોય છે એમ બતાવે છે. જ્યારે મમ્મી રોટલી બનાવે છે તો આજુબાજુ બીજા દ્રવ્ય કે જેવી રીતના ગેસ છે, વેલણ છે, ઓલો પાટલો છે એ બધું હોય છે બતાવે છે. પણ રોટલી રૂપે કોણ પરિણમે છે, તો ઘઉં પોતે જ રોટલી રૂપે પરિણમે છે. હવે જો આમાં બીજા જુદા રેફરન્સ દ્વારા એ જ વસ્તુને, એ દ્રવ્ય અને જે ઉપાદાન નિમિત્તની નિકટતા છે એ જ બતાવે છે, એટલે એ તમે તમારી રીતે આગળથી વાંચજો. જો સમયસાર ગાથા 372, સમયસાર ત્રીજી ગાથા એ બધાના રેફરન્સથી આગળ વાત કરે છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લેશું 414. જો 414 ક્વેશ્ચન શું છે, सम्यक दृष्टि जीवनो अभिप्राय नरक में जवानो होतो नथी, छता कोई सम्यक दृष्टि नरक में जाए छे तो त्या जड़ कर्म नु जोर छे अने जड़ कर्म जीव ने नरक में लई जाए छे तेथी जवू पड़े छे। आ वात खरी छे के नहीं? क्वेश्चन समझायो के नहीं? के सम्यक दृष्टि जीव ने नरक में नहीं जवू, तो पण अमुक सम्यक दृष्टि जीव नरक में जाए छे। तो नरक में शू काम जाए छे? कि भाई जड़ कर्म नु जोर हसे तो ज जता हसे ने, तो जड़ कर्म नु जोर एटले के निमित्त नु जोर छे। ए वात साचू के नहीं? कि निमित्तना जोर थी उपादान में कार्य थाय छे, वात साची के नहीं? तो कैसे जो ना, ए वात खोटी छे। जो उत्तर, ए वात खरी नथी। एक द्रव्य बीजा द्रव्य ने काई करी शके नहीं, माटे जड़ कर्म जीव ने नरक में लई जाए तेम बनतू नथी। जो सैद्धांतिक रीते शू वात करी, सिद्धांत शू कीधो? कि एक द्रव्य बीजा द्रव्य नु काई करी शकतु नथी, અને બીકોઝ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી તો કર્મજીવને કેવી રીતના નરકમાં લઈ જઈ શકે? માટે કર્મજીવને નરકમાં લઈ જઈ શકતો નથી, બરાબર? આ તો સિદ્ધાંત કીધો. હવે અહીંયા એક્સપ્લેનેશન આપશે. એક્સપ્લેનેશન શું આપે? જોજો કે ખરેખર તો નરકમાં જવાનું કોઈને નથી ગમતું. સમ્યક દ્રષ્ટિ જીવને છોડો, મિથ્યા દ્રષ્ટિ જીવને પણ નરકમાં નથી જવું ગમતું ને. સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ, કોઈ જીવ નરકમાં જવા માંગતા નથી. છતાં જે જે જીવો નરક ક્ષેત્રે જવા લાયક હોય તે તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણામના કારણે ત્યાં જાય છે. જે જે જીવ એવા ખરાબ પરિણામ, પાપના પરિણામ કરે છે, તેવા પાપના પરિણામના કારણે એટલે કે નિમિત્ત કારણે એ જીવમાં એવી ક્રિયાવતી શક્તિને એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે આ અહીંયાથી આયુષ્ય પૂરું થાય એટલે એ જીવ નરકમાં જાય છે. જે જે જીવ એવા પાપના પરિણામ કરે છે, તે પાપના પરિણામને નિમિત્તે એ જીવમાં એવી જ યોગ્યતા છે કે અહીંયાનું આયુષ્ય પૂરું થાય પછી ક્રિયાવતી શક્તિને કારણે એ જીવ નરકમાં ગમન કરે છે. હવે જ્યારે જીવ પોતાની રીતે નરકમાં ગમન કરે છે તો ત્યારે કર્મ ઉપર આરોપ આપવામાં આવે છે. કેમ આરોપ આપવામાં આવે છે? કેમ કે ત્યારે આજુબાજુ કર્મ જેવા દ્રવ્ય છે જે નિકટ હતા, માટે કર્મ ઉપર આરોપ આપવો ખોટો, ઉપચારથી ખાલી કહેવા પૂરતો, માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. જો પોતાના શક્તિના પરિણામને કારણે ત્યાં જાય છે. તે વખતે કારમાણ અને તેજસ શરીર પણ તેમની પોતાની ઉદ્ગલ પરમાણુઓની ક્રિયાવતી શક્તિના પરિણામને કારણે તે ક્ષેત્રે જીવની સાથે જાય છે. જ્યારે જીવ અહીંયાથી ગમન કરીને નરકમાં જાય છે તે જ સમયે સાથે તેજસ શરીર અને કારમણ શરીર, એ બે શરીરો પોતપોતાની યોગ્યતાથી, એ પણ પોતપોતાની યોગ્યતાથી અહીંયાથી ગમન કરીને નરકના ક્ષેત્રે જાય છે. અને જ્યાં જીવનું ક્ષેત્ર છે ત્યાં જ એમનું પણ ક્ષેત્ર બને છે. તો કંઈ જીવ એમને ત્યાં લઈ જતા નથી કારમણ પરમાણુઓને, અથવા વાઇસ વર્ષા કારમણ પરમાણુ જીવને નરકમાં લઈ જતા નથી. બે દ્રવ્ય પોતપોતાની યોગ્યતાથી ત્યાં જાય છે અને એક ક્ષેત્રે રહે છે. બસ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમ કહે ને, એવો જ મેજિકલ કોઇન્સિડન્સ સંબંધ છે કે બે પોતપોતાની રીતે ત્યાં રહે છે. જો આગળ વાંચીએ છીએ. વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણની પર્યાય છે. આ અભિપ્રાય ક્યાંથી આવ્યું? જો ક્વેશ્ચનમાં એમ હતું ને કે સમ્યક દ્રષ્ટિ જીવ નો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવને નરકમાં જવાની કોઈ ઈચ્છા નથી ને, નરકમાં જવાનો એમનો અભિપ્રાય નથી. તો એ અભિપ્રાય તો શ્રદ્ધાગુણનો પર્યાય છે. અને ઈચ્છા, નરકમાં ન જવાની ઈચ્છા, એ ચારિત્રગુણનો વિકારી પર્યાય છે. તો દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે, તેથી જીવની ઈચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવતી શક્તિનું પરિણમન તેનાથી એટલે કે અભિપ્રાય અને ઈચ્છાથી સ્વતંત્રપણે તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. બોલો, અહીંયા તો આપણે બે દ્રવ્યની વાત કરતા હતા, જીવ અને કર્મ. હવે એનાથી પણ સૂક્ષ્મ વાત કરી કે જીવ દ્રવ્યની અંદર જ એના ત્રણ જુદા જુદા ગુણ કીધા, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ અને ક્રિયાવતી શક્તિ. શ્રદ્ધા ગુણની પર્યાય એનો જીવનો અભિપ્રાય, ચારિત્ર ગુણની પર્યાય એ જીવની ઈચ્છા, અને ક્રિયાવતી શક્તિની પર્યાય શું કે જીવના પરદેશોનું ગમન. બરાબર. હવે ક્વેશ્ચન શું હતો કે સમ્યક દ્રષ્ટિ જીવનો અભિપ્રાય એવો નથી કે નરકમાં જાય, એ અભિપ્રાય થયો એ શ્રદ્ધા ગુણની પર્યાય થઈ. હવે બીજું શું લીધું ઇન પેરેલલ કે જીવને એવી ઈચ્છા પણ થઈ કે નરકમાં ન જાય, તો એ ઈચ્છા એ ચારિત્ર ગુણની પર્યાય થઈ, અને તો પણ ક્રિયાવતી શક્તિ જે ત્રીજો ગુણ એમાં પ્રદેશોનું ગમન, તો ક્રિયાવતી શક્તિનું પરિણમન એ જીવના શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણથી પણ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે ક્રિયાવતી શક્તિને કારણે જીવ નરક આદિમાં ગમન કરે છે તો ત્યાં જીવની ઈચ્છા અને ચારિત્ર પ્રમાણે થવું જોઈએ એ પણ નથી, તો કર્મ પ્રમાણે તો કેવી રીતના થાય? ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં એ પરિણામ જીવની ઈચ્છા અને ક્રિયા ઈચ્છા અને શ્રદ્ધા અનુસાર નથી થતા તો કર્મ પ્રમાણે તો કેવી રીતના થાય? માટે દરેક દ્રવ્ય એની પર્યાયો, દરેક ગુણની પર્યાયો સ્વતંત્રપણે થાય છે એવું અહીંયા સિદ્ધ થાય છે. જો ફોર્થ પોઈન્ટ આગળ, નરક ગતિનો ભાવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો. જીવે જયારે ખરાબ પરિણામ કર્યા હતા, પાપના ભાવ કર્યા હતા, તો એ ખોટો પુરુષાર્થ કર્યો હતો ત્યારે નરક ગતિના ભાવ બંધાઈ ગયો હતો. તેથી યોગ્ય સમયે તેના ફળ રૂપે જીવની પોતાની લાયકાતના કારણે નારકીનું ક્ષેત્ર સંયોગરૂપ થાય છે. કર્મ તેને નરકમાં લઈ જતું નથી. હવે જીવે જ ખરાબ પરિણામ કર્યા હતા અને નારકીનો ભાવ બંધાઈ ગયો હતો, તો હવે જીવ એની પોતાની યોગ્યતાથી નરકમાં જાય છે, કર્મ એને કંઈ કરતા નથી. કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો ઉપચાર માત્ર કથન છે. જીવનો કર્મની સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે, પરંતુ ખરેખર જડ કર્મ જીવને લઈ જાય છે એમ બતાવવા માટે કહ્યું નથી. જોયું, ખાલી નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે કે બેવનો, કર્મ અને જીવનો, ખાલી કોઇન્સિડેન્ટલ એકબીજાની સાથે આવો સંબંધ બને છે એ બતાવવા માટે કર્મને ત્યાં આરોપ આપવામાં આવ્યો હતો. બાકી ખરેખર કંઈ કર્મ જીવને ગમન કરાવે છે, કર્મ જીવને દુઃખી કરે છે, કર્મ જીવને સુખી કરે છે એવું કોઈ એવો અભિપ્રાય છે જ નહીં, એવો સિદ્ધાંત જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો હવે આપણે આગળનો ક્વેશ્ચન લઈએ છીએ, 415. આજે થોડુંક ફટાફટ લેશું ને. ઉપાદાન અને નિમિત્ત કારણોનો બીજા કયા નામથી કહેવામાં આવે છે? ઉપાદાન અને નિમિત્તને બીજા કયા નામથી કહેવામાં આવે છે? તો જો આપણે પહેલા પણ ઘણા નામ જોયા છે, જેવી રીતે આપણે એક ઓલું ટ્રાયંગલ બનાવ્યું હતું કે ઉપાદાન, નિમિત્ત અને કાર્ય, તો આખા સિદ્ધાંતને શું કહેવાય છે? ઉપાદાન નિમિત્ત સંબંધ કહેવાય છે, અથવા ઉપાદાન ઉપાદેય સંબંધ એટલે કે ઉપાદાન અને કાર્ય સંબંધ પણ કહેવાય છે, નિમિત્ત અને નૈમિત્તિક એટલે નિમિત્ત અને કાર્ય સંબંધ પણ આને કહેવાય છે. હવે જો એના સિવાય પણ અહીંયા અમુક નામ આપ્યા છે, ઉપાદાનને અંતરંગ કારણ અને નિમિત્તને બહિરંગ કારણ પણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? ઉપાદાનને અંતરંગ કારણ અને નિમિત્તને બહિરંગ કારણ પણ કહેવાય છે. એટલે આ આખા સંબંધને શું કહેવાય? અંતરંગ કારણ બહિરંગ કારણ સંબંધ પણ કહી શકાય. સેકન્ડ, ઉપાદાનને અનઉપચાર એટલે કે નિશ્ચય અને નિમિત્તને ઉપચાર એટલે કે વ્યવહાર પણ કહેવામાં આવે છે. એટલે આ આખા સંબંધને અનઉપચાર અને ઉપચાર સંબંધ પણ કહેવાય છે. કોઈક અપેક્ષાથી આ આખા સંબંધને નિશ્ચય વ્યવહાર પણ કહી શકાય છે, પણ જો નિશ્ચય વ્યવહાર બધી અપેક્ષામાં નહીં લાગે, અમુક અપેક્ષામાં આ સંબંધને નિશ્ચય વ્યવહાર સંબંધ કહી શકાય છે. હવે કઈ અપેક્ષામાં કહેવાય, કઈ અપેક્ષામાં નહીં કહેવાય એ જ્યારે આપણે નિશ્ચય વ્યવહારનું ચેપ્ટર આગળ ભણશું, આ પ્રશ્નોત્તર માળામાં જ આગળ આવશે ત્યારે આપણે એની વાત કરશું, અત્યારના આપણે એની વાત નથી કરતા. અને થર્ડ, નિમિત્ત કારણને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. એ તો આપણે ઘણી વાર જોઈ લીધું, નિમિત્તને સહકારી જે કહેવાય છે એ આપણે ઘણી વાર જોઈ લીધું. ચાલો હવે આગળ વધીએ. નિમિત્ત કારણમાં કયા કયા ભેદ પડે છે? જો આપણે પહેલા નિમિત્તના બે ભેદ જોયા હતા, એક જોયું હતું ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત, આપણે શરૂઆતમાં રિવિઝન કર્યું ને એમાં. ઉદાસીન નિમિત્ત કોને કીધું હતું? કે જે નિમિત્તોમાં ઈચ્છા પણ નથી અને ક્રિયા પણ નથી. પ્રેરક નિમિત્ત કોને કીધું હતું? કે જે નિમિત્તમાં ઈચ્છા પણ છે અથવા ક્રિયા પણ છે. તો આને ઉદાસીન અને પ્રેરક નિમિત્ત કહેવાય છે. આ નિમિત્તના એક પ્રકારથી ભેદ પ્રભેદ પાડ્યા હતા. હવે જો અહીંયા બીજા પ્રકારોથી ભેદ પ્રભેદ પાડે છે એ આપણે જોશું. જો સેકન્ડ પોઈન્ટ 416 નો આન્સર, ક્વેશ્ચન નંબર 416 નો આન્સર. અનેક નિમિત્ત કારણોમાં જે મુખ્ય નિમિત્ત હોય એને અંતરંગ નિમિત્ત કહેવામાં આવે છે, એટલે અંતરંગ કારણ કહેવામાં આવે છે. અને જે ગૌણપણે નિમિત્ત હોય તેને બહિરંગ કારણ કહેવામાં આવે છે. જો આને ઉદાહરણથી પણ આપણે જોશું, આમાં ઉદાહરણ પણ ઘણા આપશે આપણને. જે મેન કારણ હોય તેને અંતરંગ કારણ કહેવાય, અને જે બીજા કારણ હોય તેને બહિરંગ કારણ કહેવાય. જેવી રીતના કે કોઈ મુનિરાજ પોતાના આત્માના ધ્યાન વડે કેવલ જ્ઞાન પ્રગટ કરે, તો કેવલ જ્ઞાન પ્રગટ થવામાં ઉપાદાન કોણ? કે એ જીવ પોતે, જીવે જ પોતાની યોગ્યતાથી કેવલ જ્ઞાનની પર્યાય પ્રગટ કરી. એટલે જીવ ત્રિકાળી ઉપાદાન, અને એ પર્યાય એનું ક્ષણિક ઉપાદાન. પણ હવે નિમિત્ત કોણ? તો ત્યારે બહારમાં આ મુનિ દિશા, જે મુનિ દશા લીધી ને એમણે, નગ્ન દિગંબર શરીર ધારણ કર્યું, 28 મૂળગુણનું પાલન કરતા હતા, એ બધાને પણ નિમિત્ત કહેવાશે. પણ એ બધા તો જુદા જુદા નિમિત્તો છે. મેન નિમિત્ત કોણ છે એમાં? કે જ્ઞાનાવરણાદિ કર્મનો નાશ થવો, તે મેન નિમિત્ત છે. કેમ કે જ્યારે જ્ઞાનાવરણ કર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય જ છે. જ્યારે જ્યારે અંતરંગ નિમિત્ત કારણ હોય ત્યારે ત્યારે કાર્ય થાય જ છે. અને બહિરંગ નિમિત્ત કારણ કેવું છે એ થોડુંક ઓપ્શનલ છે. બહિરંગ નિમિત્ત કારણ કેવું છે કે થોડું ઓપ્શનલ છે. જેવી રીતના કે કેવલી ભગવાન પદ્માસનમાં બેઠા હોય, એટલે મુનિરાજ પદ્માસનમાં બેઠા હોય ને કેવલ જ્ઞાન પ્રગટ કરે, તો પદ્માસન અવસ્થાને બહિરંગ નિમિત્ત કહેવાય છે. ખડગાસનમાં ઉભા હોય અને કેવલ જ્ઞાન પ્રગટ કરે તો ખડગાસન અવસ્થાને નિમિત્ત કહેવાય છે. પણ પદ્માસન અવસ્થા કે ખડગાસન અવસ્થા કોઈ કમ્પલ્શન નથી, કોઈ પણ અવસ્થામાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. ખ્યાલ આવે છે? માટે એને બહિરંગ નિમિત્ત કહેવાય છે. પણ અંતરંગ નિમિત્ત કોને કહેવાય? કે જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો નાશ થાય, અને આ બાજુ કેવલ જ્ઞાનાદિ ચાર ગુણ એમને પ્રગટ થાય જ છે, અનંત ચતુષ્ટય એમને પ્રગટ થાય જ છે. તો અંતરંગ નિમિત્ત કારણ બહિરંગ કાર્ય એ બેવનો એવો સંબંધ છે કે આ બેવ એક સાથે હોય જ છે. હવે પાછું એમાં એ કન્ફ્યુઝ ન કરતા, અંતરંગ નિમિત્તને કારણે કાર્ય થયું નથી, જ્ઞાનાવરણાદિ કર્મનો નાશ થયો માટે એમને ચાર ઘાતી કર્મ, ચાર અનંત ચતુષ્ટય પ્રગટ થયા એમ નથી. પણ આ તો એવો જ સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક, કે જ્યારે જ્યારે એ અંતરંગ નિમિત્ત કારણ હોય ત્યારે ત્યારે કાર્ય થાય જ છે. જો આગળ વાંચીએ, નંબર 1, કર્મ બંધન માટે આત્માના યોગને બહિરંગ નિમિત્ત કારણ અને જીવના રાગાદી ભાવને અંતરંગ નિમિત્ત કારણ કહે છે. જો 85 થી 148 ની ગાથા, જ્યારે જીવને કર્મબંધ થાય છે તો કર્મબંધમાં બે કારણો છે, બે રીઝન છે, એક યોગ અને બીજું કશાય. યોગને કારણે કર્મના પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, અને કશાયને કારણે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. હવે જ્યારે કેવલી ભગવાન છે, એ કેવલી ભગવાન અર્યંત પદમાં બિરાજમાન સહયોગી કેવળી, સહયોગી અયોગી નહીં, સહયોગી કેવળી, તો યોગ સહિત છે, યોગ સહિત છે, માટે ત્યાં એમને જ્ઞાનાવરણા સોરી જે સાતાવેદની એના કર્મ, એના પ્રકૃતિ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ છે? તો સાતાવેદનીય છે. અને પ્રદેશ એટલે કે કેટલા કર્મ પરમાણુ એમને આવે છે, તો જેટલા પણ અનંત પરમાણુઓ આવે છે. તો એક પ્રકૃતિને પ્રદેશ તો અર્યંત ભગવાનને પણ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એ કર્મનો આશ્રવ, કર્મનો આશ્રવ અર્યંત ભગવાનને પણ છે. પણ ત્યાં કશાય નથી, કેમકે વિતરાગીત અને સર્વજ્ઞ અવસ્થામાં અર્યંત ભગવાન બિરાજમાન છે, તો એમને કશાય નથી. અને કશાય નથી માટે એ કર્મ આવે છે અને તરત ખરી જાય છે, એમને બંધાતા જ નથી. ખ્યાલ આવ્યો ને? અરિયંત ભગવાનને કર્મ બંધાતા નથી. કેમ નથી બંધાતા? કેમ કે કર્મ આવ્યા ખરા, યોગને કારણે આશ્રવ થયો, પણ એ જ સમયે પાછા કરી પણ ગયા, કેમ કે ત્યાં કશાય નથી. માટે કશાયને શું કહેવાય છે? કર્મબંધ માટે કશાયને અંતરંગ નિમિત્ત કારણ કહેવાય છે. જે રાગાદિ ભાવ કીધા ને અહીંયા, એ રાગાદિ ભાવને જ કશાય કહેવાય. તો એ અંતરંગ નિમિત્ત કારણ છે. જ્યારે જ્યારે યાગાદિ ભાવ હોય ત્યારે ત્યારે કર્મબંધ થાય જ છે. અને યોગને શું કીધું? બહિરંગ નિમિત્ત કીધું. કેમ બહિરંગ નિમિત્ત કીધું? કેમ કે આમ તો નોર્મલી યોગ હોય ત્યારે કર્મબંધ થાય જ છે, પણ અરિયંત ભગવાનની સિચ્યુએશન એવી છે કે યોગ છે પણ બંધ નથી, આશ્રવ છે પણ બંધ નથી. ખ્યાલ આવ્યો ને? માટે એને બહિરંગ કારણ કહી દીધું. બહિરંગ કારણ એટલે શું? કે બહિરંગ નિમિત્ત ઓપ્શનલ નિમિત્ત છે, અને અંતરંગ નિમિત્ત કેવા છે? કે એ કમ્પલસરી નિમિત્ત છે, એ હોય તો કાર્ય થાય જ છે. જો આગળ સેકન્ડ પોઈન્ટ, વળી વ્રત દાનાદિ તો કશાયને ઘટાડવાના બાહ્ય નિમિત્ત સાધન છે, અને કર્ણાનુ યોગનો અભ્યાસ કરતા ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદી દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે. જ્યારે જીવ પોતાના શાસ્ત્ર અભ્યાસમાં, આ શાસ્ત્ર અભ્યાસમાં એમાં પણ ખાસ કર્ણાની યોગના સ્વાધ્યાયમાં જ્યારે જીવ બેઠો હોય ત્યારે જીવનો ઉપયોગ એટલે જ્ઞાન એટલું બધું એની અંદર જોડાઈ જાય છે, એટલો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય કે એનો ઉપયોગ બહાર ભટકતો નથી, અને બહાર ભટકતો નથી એટલે ઉપયોગ એમાં જોડાય છે. માટે એ જીવને એ સમયે કર્મબંધ થતા નથી. હવે એ સમયે કર્મબંધ થતા નથી તો કશાય એમનો ઘટી જાય, એટલે એ સમયે જીવનો ઉપયોગ ત્યાં શાસ્ત્રાભ્યાસમાં જોડાયેલો છે તો એમના કશાય ઘટી જાય છે. બરાબર? તો શાસ્ત્રાભ્યાસ એ મુખ્ય કારણ છે કશાય ઘટવાનું, પણ એની સાથે એ જીવે જો વ્રત દાન આદિ કઈ લીધું હોય તો એને પણ નિમિત્ત કારણ કહી દેવામાં આવે છે. પણ શાસ્ત્રાભ્યાસ એ અંતરંગ નિમિત્ત છે, મુખ્ય નિમિત્ત છે, અને સાથે સાથે આ જે બાહ્યમાં વ્રતાદિ ધારણ કર્યા છે એ બહિરંગ નિમિત્ત છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ, બાકી આવા તો ઘણા બધા એક્ઝામ્પલ શાસ્ત્રના આધારે આપ્યા છે, એ તમે પછી વાંચજો. જો થર્ડ એક્ઝામ્પલ, આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્ય શ્રુતરૂપ તત્વજ્ઞાન જ છે. જે અરિયંત ભગવાન સમોશરણમાં 100 ઇન્દ્રની હાજરીમાં દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ આપે છે, એ દિવ્યધ્વનિ દ્વારા જે એમનો ઉપદેશ, એ ઉપદેશનું પછી શાસ્ત્રમાં રચાવવું, શાસ્ત્રમાં એનું ગ્રહણ થવું અને આ શાસ્ત્રાદિનું નિર્માણ થવું, એને દ્રવ્ય શ્રુત કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? આ દ્રવ્ય શ્રુત કોને કહેવાય? કે જે વિતરાગ સર્વજ્ઞ ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી દિવ્યધ્વનિ, અને દિવ્યધ્વનિ ગણધર ભગવાને ઝીલી અને પછી આચાર્ય પરંપરામાં એમને શાસ્ત્રમાં રચના થઈ, એને દ્રવ્ય શ્રુત કહેવાય છે. એ દ્રવ્ય શ્રુતના અભ્યાસથી જીવને તત્વાર્થ શ્રદ્ધાન થાય છે, તત્વની શ્રદ્ધા સાચી બેસે છે, અને એને કારણે જીવને સમ્યક દર્શન થાય છે. બરાબર? માટે એક કેવડી ભગવાનની દિવ્યધ્વનિ અને શાસ્ત્રમાં રચાયેલા ગ્રંથો દ્રવ્ય શ્રુત, તેને નિમિત્ત કારણ કહેવાય છે. પણ એ કેવું નિમિત્ત છે? કે ઉપચારનું બાહ્ય નિમિત્ત છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુઓને લીધે સમ્યક્ત પરિણામના અંતરંગ હેતુઓ કયા છે, કારણ કે તેમને દર્શન મોહનીય કર્મના ક્ષયાદિક થયા છે. જ્યાં જીવે શાસ્ત્ર અભ્યાસ કર્યો, એ શાસ્ત્ર અભ્યાસને, એ દ્રવ્ય શ્રુતને બહિરંગ નિમિત્ત કહેવાય છે. પણ બહિરંગ નિમિત્ત તો આપણે અનાદિકાળથી સાથે છે ને, આપણે આજ ભવમાં 10-50 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ કે નહીં? તો સમ્યક દર્શન કેમ નથી થતું? બહિરંગ નિમિત્ત તો સાથે છે, પણ સાથે અંતરંગ નિમિત્ત જે હોવું જોઈએ, અંતરંગ નિમિત્ત શું હોવું જોઈએ? પદાર્થના નિર્ણયના હેતુભૂત હેતુપણા. પદાર્થનો નિર્ણય જે તત્વશ્રદ્ધાન જે કરવું જોઈએ. જીવે શાસ્ત્ર તો ભણ્યા, એ શાસ્ત્રમાં જે સિદ્ધાંત કયા છે એ સિદ્ધાંતને આત્મસાત કરીને જે વસ્તુનું સ્વરૂપ છે એ વસ્તુનું સ્વરૂપ સાચું સમજવું અને એના અનુસાર હું આત્મા છું એવી દ્રઢ શ્રદ્ધા જે જીવને બેસી જાય, તો એ વિચાર અને શ્રદ્ધાનો બેસવું એ અંતરંગ હેતુ છે, એ અંતરંગ નિમિત્ત છે. અને એની સાથે આ શાસ્ત્રાભ્યાસ એ બહિરંગ નિમિત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં? શાસ્ત્રાભ્યાસ એ નિયામક કારણ નથી, પણ તત્વાર્થ શ્રદ્ધા વિચાર અને આત્માનો નિર્ણય કરવો એ ખરેખર સમ્યક્ત્વનું સાચું નિમિત્ત છે. માટે એને અંતરંગ નિમિત્ત કીધું અને સાથે શાસ્ત્રાભ્યાસને બહિરંગ નિમિત્ત કીધું. આ ખ્યાલ આવ્યો ને? હવે જો આવા જ બીજા અંતરંગ અને બહિરંગ નિમિત્તના ઉદાહરણો હજી આમાં આપેલા છે એ તમે વાંચજો. આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન 417. ઉત્પાદન જો અહીંયા જોડણીમાં ભૂલ છે, આ ઉત્પાદન હોવું જોઈએ. ઉત્પાદન કારણ કોને કહે છે? ઉપાદાન નહીં, ઉત્પાદન કારણ કોને કહે છે? તો જો એનો આન્સર આપ્યો છે, ઉત્પત્તિના કારણને ઉત્પાદન કારણ કહે છે. આ ઉત્પાદન હોવું જોઈએ. અહીંયા આ ટાઈપિંગ મિસ્ટેક છે. જો હવે વાત શેની કરે છે? આપણે પદાર્થનું સ્વરૂપ જોયું ને પહેલા, તો પદાર્થનું સ્વરૂપ કેવું છે? તો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે, બરાબર. એ જ પદાર્થના સ્વરૂપને જે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે એને બીજી રીતે વર્ણન કરવામાં આવે તો પદાર્થનું સ્વરૂપ કેવું છે? કે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એના રૂપ વસ્તુનું સ્વરૂપ છે. જે દ્રવ્યને ગુણ કયા હતા, દ્રવ્યને ગુણ કેવા છે? કે ત્રિકાળી છે, ત્રણેય કાળ એવા ને એવા રહેવા વાળા, અનચેન્જિંગ કોન્સ્ટન્ટ વસ્તુઓ છે, તો એને ધ્રુવ કહેવાય છે. ધ્રુવ એટલે ત્રણેય કાળ એમને એમ રહેવા વાળા, અનચેન્જિંગ. અને પર્યાય કેવી છે? પર્યાય એવર ચેન્જિંગ છે, બદલાયા કરે છે. તો કોઈ પર્યાયને બદલાવવું હોય તો એના માટે મિનિમમ બે કન્ડિશન તો જોઈએ ને, મિનિમમ બે સિચ્યુએશન બનવી જોઈએ. શું બે સિચ્યુએશન બને? કે પર્યાય બદલાય, એનો મતલબ કે જૂની પર્યાયનો નાશ થયો ને નવી પર્યાયનો ઉત્પાદ થયો. આ બે વસ્તુ તો કમ્પલસરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે પર્યાય બદલાય તેમાં બે સિચ્યુએશન બનવી તો કમ્પલસરી છે, કે જૂની પર્યાયનો નાશ અને નવી પર્યાયનો ઉત્પાદ. તો એને ઉત્પાદ વ્યય, નાશને કહેવાય વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ એને કહેવાય ઉત્પાદ. અને જે દ્રવ્ય એવું ને એવું રહે છે ત્રણેય કાળ, એને ધ્રુવ કહેવામાં આવે છે. તો જો આ ઉત્પાદ અને વ્યયને 417 અને 418માં અહીંયા લે છે અને સમજાવે છે. આપણે એને વાંચી જઈએ. આ ચર્ચા આપણે પહેલા પણ વસ્તુ સ્વરૂપમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં ઘણી વાર થઈ ગઈ છે, એટલે એમાં વિશેષ આપણે જતા નથી, આપણે એને ખાલી વાંચીએ છીએ. આપણે જો ઉત્પાદન કારણ કોને કહે છે? ઉત્પત્તિના કારણને ઉત્પાદન કારણ કહે છે. એટલે કે દ્રવ્યોનું ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદન કારણ છે. કોઈ પણ દ્રવ્ય, જેવી રીતના કે આપણી પાસે આ પેન છે, બરાબર, આ પેનમાં રહેલા પૂદગલ પરમાણુઓ, એ પૂદગલ પરમાણુઓ તો એમને એમ રહ્યા. હવે આ પેનનું ઢાંકણું મેં જુદું કર્યું, બરાબર. આ તો ઉપચારથી કહેવાય મેં જુદું કર્યું, ખ્યાલ આવે છે ને? બાકી તો એ પરમાણુની પોતાની યોગ્યતાથી થયું. તો પહેલા આ જોડાયેલી અવસ્થા હતી અને એ જોડાયેલી અવસ્થાનો નાશ થવો અને જુદી અવસ્થાનું ઉત્પાદન થવું અને પરમાણુઓનું એમને એમ ધ્રુવપણે રહેવું. પરમાણુનો નાશ તો થયો નથી ને, પરમાણુ તો એમને એમ રહ્યા, ખાલી જે જોડાયેલી અવસ્થા હતી એનો નાશ થયો અને જુદી અવસ્થાનું ઉત્પાદન થયું. તો એ ઉત્પાદન કોને કહેવાય? કે જે નવી અવસ્થા પ્રગટ થઈ તેને ઉત્પાદન કહેવામાં આવે છે. ઉત્પાદન કહો અથવા ઉત્પાદ કહો, એક જ વસ્તુ છે. ખ્યાલ આવી ને? તો જો દ્રવ્યોનું ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદન કારણ છે. જો આમ ન માનવામાં આવે, કેવળ સર્ગ એટલે કે ઉત્પાદ શોધનાર કુંભની વ્યય અને દ્રવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ગળાની, એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ ત્રણ વસ્તુ જે છે એ એક પદાર્થના ત્રણ અભિન્ન અંશ છે. કોઈ પણ એક વસ્તુ છે એ વસ્તુમાં ત્રણેય અંશ હોય જ છે. પણ હવે જો તમે એવું ઇમેજિન કરો કે ખાલી ઉત્પાદ થાય છે અને વ્યય છે જ નહીં અને ધ્રુવ પણ છે જ નહીં, ખ્યાલ આવે છે ને? એક સિચ્યુએશન ઇમેજિન કરી કે ઇમેજિન કરો જો આવું થાય છે, એટલે કે કેવળ ઉત્પાદ શોધનાર, ખાલી તમે ઉત્પાદને શોધો તો કુંભની ઉત્પાદન એટલે કે ઘડાની નવી અવસ્થા ઉત્પન્ન તો થઈ, વ્યય અને ધ્રુવ આપણે માન્યા જ નથી, તો શું થયું? કુંભના ઉત્પાદનના કારણના અભાવને લીધે ઉત્પજતી જ ન થાય. એટલે આ ઘડો ઉત્પન્ન થયો, પણ એ ઉત્પન્ન શેમાંથી થયો? પહેલાની વ્યય તો આપણે માની નહીં. તો જો ઉત્પત્તિ કારણ વગર થઈ તો ઉત્પત્તિ જ ન થઈ કહેવાય, અથવા તો અસતનો ઉત્પાદ થયો. એનો મતલબ શું? કે આ જે ઘડો ઉત્પન્ન થયો એની પહેલા કોઈ અવસ્થા હતી જ નહીં, માટી હતી જ નહીં, અને પરમાણુઓ સડનલી પ્રગટ થયા, ખ્યાલ આવે છે ને? એ માટી સડનલી ક્યાંકથી વિઝિબલ આમ જાદુથી ઉત્પન્ન થઈ ગઈ અને ઘડો થઈ ગયો, અને માટીના પરમાણુઓ હતા જ નહીં. કેમ કે માટીના પરમાણુઓનો વ્યય થયો, એ પર્યાયનો વ્યય થયો, તો ઘડાની પર્યાય ઉત્પન્ન થઈ ને. હવે જો વ્યય ન માનીએ અને ખાલી ઘડાની પર્યાયનો ઉત્પાદ માનીએ તો ઇટ ટર્ન્સ, ઇટ સડનલી અપીયર્સ ફ્રોમ ઓબ્લિવિયન, એવું થઈ જાય, ખ્યાલ આવે છે ને? કે સડનલી પરમાણુઓ ઉત્પન્ન થઈ ગયા, પણ એવું તો ક્યારે બનતું નથી. એટલે અસતનો ઉત્પાદ થઈ ગયો એવું લાગે છે, પણ ત્યાં એવું નથી. ત્યાં જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય. અર્થાત જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદ જ ન થાય, એવો દોષ આવે. માટીની પર્યાયનો વ્યય થયો, અને સપોઝ હવે સેકન્ડ સિચ્યુએશન. ફર્સ્ટ સિચ્યુએશન શું જોઈ? કે ઘડાની પર્યાય ઉત્પન્ન થઈ પણ માટીનો વ્યય હતો જ નહીં, તો પ્રોબ્લેમ શું આવ્યો? કે આ ઘડાના પરમાણુઓ ઇટ સડનલી ટર્ન્ડ આઉટ ફ્રોમ સમવેર, એ પરમાણુઓ જ, પરમાણુઓ નવા ઉત્પન્ન થઈ ગયા સડનલી આઉટ ઓફ નોવેર, કેમ કે વ્યય હતો નહીં, એવું તો બનતું નથી. હવે સેકન્ડ સિચ્યુએશન, કે જો માટીનો વ્યય આપણે અઝ્યુમ કરીએ પણ કોઈ નવી પર્યાય ઉત્પન્ન જ ન થાય તો શું થાય? કે ઓલા પર્યાયનો નાશ થઈ ગયો અને નવી પર્યાય ઉત્પન્ન ન થઈ તો પરમાણુઓ જે ધ્રુવ વસ્તુ હતી એનો જ નાશ થઈ ગયો, એ પરમાણુઓ ડિસઅપિયર જ થઈ ગયા. પણ એવું પણ ક્યારે થતું નથી. કેમ થતું નથી? કેમ કે એક આર્ગ્યુમેન્ટ શું આપી? કે જેવી રીતના એક ઘડાના પરમાણુઓ ડિસઅપિયર થઈ ગયા, એમ તો વિશ્વની બધી જ વસ્તુઓ સડનલી ડિસઅપિયર થઈ જાય તો આખું વિશ્વ જ ન રહે, આખા વિશ્વનો નાશ થઈ જાય, પણ એવું તો બનતું નથી. અને સેકન્ડ પોઈન્ટ, જો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ, આકાશના ફૂલ વગેરેનો ઉત્પાદ થાય, અર્થાત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે, એ દોષ આવે. જે આપણે ફર્સ્ટ જોયો એને અહીંયા સેકન્ડ પોઈન્ટ લીધો છે, કે જો ઘડો એમને ઉત્પન્ન થઈ જાય તો જાણે આકાશમાં સડનલી ફૂલ ઉગી જાય એવું લાગે, અથવા તો અસતનો ઉત્પાદ શૂન્યમાંથી ઉત્પાદ થઈ જાય, શૂન્ય એટલે વેક્યુમ, વેક્યુમમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે, એવો દોષ આવે. એટલે આવી પદાર્થની વ્યવસ્થા ક્યારેય હોતી નથી. તો પદાર્થની વ્યવસ્થા શું છે? કે પદાર્થમાં જે એનો ત્રિકાળી અંશ છે એ તો હંમેશા ધ્રુવ, હંમેશા કોન્સ્ટન્ટ રહે છે, અને એનો જે ચેન્જિંગ અંશ છે તો જૂની પર્યાયનો વ્યય થાય છે અને એ જ સમયે નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો એ નવી પર્યાયનો જે ઉત્પાદ થયો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન 418. સંહાર કોને કહે છે, વ્યય કોને કહે છે? એટલે જે જૂની પર્યાયનો નાશ થયો તેને વ્યય કહે છે, નવી પર્યાયનો ઉત્પાદ થયો તેને ઉત્પાદન કહે છે. જો આ આન્સરમાં પણ જેવો ઉત્પાદનમાં આન્સર લીધો એમ જ અહીંયા પણ લેશે, કે પહેલા ડેફિનેશન સમજાવશે અને પછી બે સિચ્યુએશન લેશે, કે સમજો પર્યાયનો નાશ થઈ ગયો અને નવું ઉત્પન્ન જ ન થાય તો, અને નવું ઉત્પન્ન થઈ ગયું અને નાશ જ ન થાય તો, એ અહીંયા આપણને સમજાવશે. જો વાંચીએ, સંહાર એટલે કે નાશ એટલે કે વ્યય, એના કારણે સંહાર એના કારણને સંહાર કારણ કહેવામાં આવે છે. સંહાર એટલે નાશ, નાશ એટલે વસ્તુનો નાશ નથી થતો, એ વસ્તુની વર્તમાનમાં જે અવસ્થા છે, જે પર્યાય છે, એનો નાશ થાય છે. કેમ એ નાશ થાય છે? કેમ કે એ પર્યાયનો નાશ થઈને નવી પર્યાય ઉત્પન્ન પણ થાય છે ને. જેમ સમય બદલાય છે, સમય બદલાય છે તો વસ્તુની પર્યાય પણ બદલાય છે, ખ્યાલ આવે છે ને. અને પર્યાય બદલાય તો જૂની પર્યાય, જે સમય વયો ગયો એ પર્યાયનો નાશ થઈ ગયો, અને નવી પર્યાય જે સમય આવ્યો એનો ઉત્પાદ થઈ ગયો. તો સંહાર કારણ કહેવાય છે. ઉત્પાદ અને દ્રવ્ય રહિત એકલો વ્યય માનનાર સંહારના કારણને માનતો જ નથી. તેથી વ્યય એટલે કે સંહારનું કારણ ઉત્પાદ અને દ્રવ્ય છે. જો ઉત્પાદ અને વ્યય ન હોય, સોરી ઉત્પાદ અને ધ્રુવ ન હોય, ધ્રુવ એટલે કે વસ્તુ જ નથી અને ઉત્પાદ એટલે નવી પર્યાયનો ઉત્પાદ નથી, બરાબર, અને ખાલી વ્યય થયા કરે, તો ખાલી વ્યય થાય ક્યાંથી? પર્યાય તો હોવી જોઈએ ને, તો વ્યય થાય ને, ખ્યાલ આવે છે કે નહીં? કેવળ સંહાર થાય કેવી રીતના? જ્યારે પદાર્થ જ નથી અથવા તો પર્યાય જ નથી અને ઉત્પાદ જ નથી થયો, તો વ્યય કેવી રીતના થાય? એટલે વ્યયનું મેઇન કારણ શું છે? એટલે કે વ્યયનું મેઇન સહયોગી કોણ છે? કે ઉત્પાદ અને દ્રવ્ય એ વ્યયનું મેઇન સહયોગી છે. તેને ન માનવામાં આવે કેવળ સંહાર આરંભનાર મૃતિકા પિંડના ઉત્પાદ અને વ્યય રહિત એકલો જ વ્યય કરવા જનાર મૃતિકા પિંડનો સંહાર કારણના અભાવને લીધે સંહાર જ ન થાય. જો શું કહે છે, મૃતિકા પિંડ એટલે કે માટીનો પિંડ. આપણી સિચ્યુએશન શું છે કે માટી લાવ્યા, એને ભીની કરી એનો ડાવ બનાવ્યો, હવે એના પહેલા ચાક ઉપર મૂકીને ઘડો બનાવવાના છે. તો માટીનું શું થયું કે પહેલા એ પિંડ રૂપે હતી અને નેક્સ્ટ પર્યાયમાં ઘડા રૂપે થઈ, ખ્યાલ આવ્યો કે નહીં? તો આમાં ઉત્પાદ વ્યય ધ્રુવ કેવી રીતના લગાવશું? કે માટીની પર્યાય એના પિંડની પર્યાયનો નાશ થયો, ઘડારૂપ નવી પર્યાય ઉત્પન્ન થઈ, અને માટીના પરમાણુ તો એમને એમ રહ્યા, માટીના પરમાણુનો ક્યાંય નાશ ન થયો, એ તો અહીંયાથી આ સિચ્યુએશનમાંથી આ સિચ્યુએશનમાં ગયા, બરાબર. હવે ઇમેજિન કરો કે માટીના પરમાણુ જ નથી એટલે કે ધ્રુવ નથી, અને ઉત્પાદ પણ નથી, નવો ઘડો પણ નથી, તો હવે ખાલી તમારે માટીના પિંડની પર્યાયનો વ્યય કરવો હોય તો કેવી રીતના થાય? જ્યારે માટી જ નથી તો માટીનો પિંડ ક્યાં છે? તો ધ્રુવ વગર અને ઉત્પાદ વગર સંહાર કેવી રીતના થાય? ખ્યાલ આવે છે ને. એટલે સંહાર કારણના અભાવને લીધે સંહાર છે જ નહીં. જ્યાં ઉત્પાદ અને વ્યય ધ્રુવ નથી, જ્યાં ઉત્પાદ અને ધ્રુવ નથી ત્યાં વ્યય પણ નથી. આ એનો બોટમ લાઈન છે, ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે એને જ બે સિચ્યુએશનથી સમજાવશે, અથવા તો સતનો ઉચ્છેદ થાય. સતનો ઉચ્છેદ થાય એટલે શું? કે જે પદાર્થ હતો એનો નાશ થઈ જાય, પણ એવું તો બનતું નથી. ત્યાં આપણે નીચે આવી ગયા. જો ત્યાં જો મૃતિકા પિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર, જો મૃતિકા પિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર જ ન થાય, ખ્યાલ આવે છે ને. અર્થાત જે મૃતિકા પિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એવો દોષ આવે છે. આ વાત શેની કરે છે? આ પોઈન્ટ વન અને પોઈન્ટ ટુ માં એવી કોરોલરી ઉભી કરે છે કે ઇમેજિન કરો, વ્યય એટલે કે પર્યાયનો નાશ થવું ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઉત્પાદ અને ધ્રુવ, ખ્યાલ આવે છે. સપોઝ કે વ્યય ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઉત્પાદ અને ધ્રુવ, તો પ્રોબ્લેમ શું થાય? તો પ્રોબ્લેમ શું થાય કે સપોઝ વ્યય ડિસાઇડ્સ, વ્યય નક્કી કરે કે મારે વ્યય થવું જ નથી, મારે વ્યય થવું જ નથી. જેવી રીતના પેલો માટીનો પિંડ હતો એની પર્યાયનો નાશ થયો અને ઘડાની પર્યાય ઉત્પન્ન થઈ અને માટીના પરમાણુ એમને એમ ધ્રુવ પણે રહ્યા, બરાબર. આ સિચ્યુએશન છે. હવે સપોઝ વ્યય ડિસાઇડ્સ કે ભાઈ મારે મારી રીતે વ્યય થવું જ નથી, ઉત્પાદને ઉત્પન્ન થવું હોય તો ભલે થાય, ધ્રુવને ધ્રુવ રહેવું હોય તો ભલે થાય, તો પ્રોબ્લેમ શું આવે? કે માટીના પિંડનો નાશ થાય જ નહીં અને અહીંયા ઘડો ઉત્પન્ન પણ થઈ જાય, તો પહેલા જે પરમાણુઓ ખાલી માટીના પિંડમાં જ હતા એ જ પરમાણુઓ હવે માટીના પિંડમાં પણ છે અને ઘડામાં પણ છે, એક સાથે બે પરમાણુ થઈ ગયા. જે 100 પરમાણુ માટીના પિંડમાં હતા ઈ જ 100 પરમાણુ ઘડામાં પણ છે, તો 100 + 100 = 200 પરમાણુ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? એવું તો બને જ નહીં. હવે જેવી રીતના માટીના પરમાણુઓનો વ્યય ન થયો એવી રીતના વિશ્વના કોઈ પણ પરમાણુઓનો વ્યય ન થાય. ખ્યાલ આવે છે? તો એનો પ્રોબ્લેમ શું આવે? જેવી રીતના આ હાથ છે મારો, બરાબર, આ હાથને મેં બંધ કર્યો તો ખુલ્લો હતો એ પર્યાયનો વ્યય થયો અને બંધપણાની પર્યાયનો ઉત્પાદ થયો અને પરમાણુ એમને એમ રહ્યા. હા, હવે સપોઝ એ ખુલ્લી પર્યાયનો વ્યય ન થાય અને બંધ પર્યાયનો ઉત્પાદ બી થઈ જાય તો શું થાય? એક સાથે મારા બે હાથ થઈ જાય, કે ખુલ્લું પણ છે અને બંધ પણ છે અને એ જ પરમાણુ બેમાં છે. એવું તો બનતું નથી. ખ્યાલ આવે ને? એવું તો બનતું જ નથી. એટલે આ એકદમ એબ્સર્ડ કન્ડિશન છે. એનો મતલબ શું થયો? કે વ્યય અને ઉત્પાદ આર કનેક્ટેડ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સેકન્ડ પોઈન્ટ વાંચીએ છે. જો સતનો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગરનો પણ, ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય, અર્થાત સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય, તે દોષ આવે છે. હવે જો સેકન્ડ કન્ડિશન લીધી, સેકન્ડ કન્ડિશન શું લીધી? કે સપોઝ વ્યય અને ઉત્પાદ કનેક્ટેડ ન હોય, વ્યય અને ઉત્પાદ કનેક્ટેડ ન હોય તો શું થાય? જ્યારે વ્યય થયો, જ્યારે વ્યય થયો અને સપોઝ ઉત્પાદ થયો જ નહીં તો શું થાય? કે જેવી રીતના માટીનો પિંડ હતો એનો વ્યય થઈ ગયો એટલે માટીનો પિંડ ડિસઅપિયર થઈ ગયો. હવે ઘડાની પર્યાય ઉત્પન્ન થવી જોઈતી હતી પણ એ તો થઈ નહીં, તો શું થયું? કે માટીના પરમાણુનો જ નાશ થઈ ગયો, કેમ કે ઓલા પિંડનો તો નાશ થઈ ગયો અને ઘડો ઉત્પન્ન જ ન થયો તો માટીના પરમાણુ ડિસઅપિયર થઈ ગયા. હવે જેવી રીતના માટીના પરમાણુ ડિસઅપિયર થઈ જાય એવી રીતના જીવ પણ ડિસઅપિયર થઈ જાય, આ વિશ્વના બધા જ પદાર્થો ડિસઅપિયર થઈ જાય, તો એમ તો આખું વિશ્વ જ ડિસઅપિયર થઈ જાય. ખ્યાલ આવે છે ને? પણ એવું તો ક્યારે બનતું નથી. આનાથી બોટમ લાઈન શું કાઢી? આનાથી બોટમ લાઈન શું કાઢી? કે વ્યય અને ઉત્પાદ અને ધ્રુવ એ ત્રણેય વસ્તુ અભિન્ન છે, અભિન્ન રીતે કનેક્ટેડ છે. યુ કાન્ટ સેપરેટ વ્યય અને યુ કાન્ટ સેપરેટ ઉત્પાદ અને યુ કાન્ટ સેપરેટ ધ્રુવ. ખ્યાલ આવ્યો કે નહીં? આ ખ્યાલ આવે છે કે નહીં બધાને? તો જો એનાથી અહીંયા છેલ્લે એક બ્રેકેટમાં બોટમ લાઈન ઉભી કરી, ઉત્પાદન કારણ, સોરી અહીંયા ઉત્પાદન કારણ હોવું જોઈએ, અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે. ઉત્પાદન કારણ અને સંહાર કારણ તે ઉપાદાન કારણના ભેદો છે, તે ઉપાદાન કારણના ભેદો છે. જો આપણે વાત શેની કરતા હતા? ઉપાદાન નિમિત્તની વાત કરતા હતા, એમાંથી વળી અચાનક આપણે ઉત્પાદ વ્યયમાં આવી ગયા તો આ બેનું કનેક્શન શું છે? એ બેનું કનેક્શન અહીંયા આપણને સમજાવે છે. કેવી રીતના છે જો સમજો, દરેક દ્રવ્યમાં તેના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ તે દ્રવ્ય છે, બરાબર છે? દરેક દ્રવ્ય તેના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે, માટે દરેક દ્રવ્યમાં દ્રવ્ય અને ગુણ તો ત્રિકાળી રહે છે અને એની પર્યાય બદલાયા કરે છે. બસ એ જ વસ્તુને સમજાવવાની જુદી પદ્ધતિ છે કે દરેક વસ્તુ ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે પરિણમે છે, બરાબર? તો દરેક વસ્તુમાં તેના ઉત્પાદ વ્યય થયા જ કરે છે. જેવી રીતના પર્યાય બદલાય છે તો જૂની પર્યાયનો નાશ, નવી પર્યાયનો ઉત્પાદ, એ પર્યાયનો નાશ એના પછીની પર્યાયનો ઉત્પાદ, એ પર્યાયનો નાશ એના પછીની પર્યાયનો ઉત્પાદ, એમ નિરંતર પર્યાયનું બદલવું થયા કરે છે. અને જે દ્રવ્ય અને ગુણ પાર્ટ જે ત્રિકાળી રહેવાવાળા હતા એ પાર્ટ ધ્રુવ પણ હંમેશા રહે છે, બધી પર્યાયની વચમાં એ ધ્રુવ પાર્ટ કોન્સ્ટન્ટ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો નવી પર્યાયનો ઉત્પાદ, જૂની પર્યાયનો નાશ, નવી પર્યાયનો ઉત્પાદ, જૂની પર્યાયનો નાશ, અને એમાં ધ્રુવ પણ સળંગ રહેવું. દરેક દ્રવ્યના વિશ્વના દરેક દ્રવ્યમાં આવી રીતના ઉત્પાદ વ્યય ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવ થયા જ કરે છે, બરાબર? હવે ઇમેજિન કરો કે જે દ્રવ્યમાં કાર્ય થાય છે એટલે કે ઉપાદાન કારણ, જે દ્રવ્યમાં કાર્ય થઈ રહ્યું છે એ દ્રવ્યમાં ઉપાદાન કારણ જે છે એટલે કે એ દ્રવ્યના દ્રવ્ય અને ગુણ જે ત્રિકાળી વસ્તુ છે તેને આપણે ત્રિકાળી ઉપાદાન કારણ કહ્યું હતું, બરાબર કે નહીં? જે દ્રવ્ય અને ગુણ એટલે કે એ દ્રવ્યમાં એ રૂપે કાર્ય થવાની શક્તિ, જો આપણે ફરીથી આ ચાર્ટને જરા લઈ આવીએ વચમાં, આ ત્રિકાળી ઉપાદાન શું છે કે એ દ્રવ્ય અને ગુણમાં એ રૂપે કાર્ય થવાની શક્તિ, એ રૂપે કાર્ય થવાની શક્તિ. તો અહીંયા એ દ્રવ્ય અને ગુણ કોણ છે કે અહીંયા ધ્રુવ પદાર્થ જે છે, ધ્રુવ, એ ધ્રુવ એનું ત્રિકાળી ઉપાદાન કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ધ્રુવ એ ત્રિકાળી ઉપાદાન, અને ઉત્પાદ્ય એ શું છે? ઉત્પાદ્ય એ ક્ષણિક ઉપાદાન કારણ છે. ઉત્પાદ્ય એ ક્ષણિક ઉપાદાન કારણ છે. જો નિમિત્તમાં પણ ઉત્પાદ્ય ધ્રુવ છે અને ઉપાદાનમાં પણ ઉત્પાદ્ય ધ્રુવ છે, નિમિત્તમાં પણ ઉત્પાદ્ય ધ્રુવ છે અને ઉપાદાનમાં પણ ઉત્પાદ્ય ધ્રુવ છે. જેવી રીતના નિમિત્તમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય અને ઉપાદાનમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય, નિમિત્તમાં જે દ્રવ્ય અને ગુણ જે છે, જે ત્રિકાળી વસ્તુ છે, એ કઈ નિમિત્ત કારણ નથી, એ સમયની તેની પર્યાય તે નિમિત્ત કારણ છે. ખ્યાલ આવે છે ને? જે સમયે મેઇન પદાર્થ જે ઉપાદાન કારણ છે જેમાં કાર્ય થયું, તો આજુબાજુના પદાર્થને નિમિત્ત કહેવાયા. બરાબર કે નહીં? આજુબાજુના પદાર્થની તે સમયની પર્યાયને નિમિત્ત કહેવાય. બરાબર? તેવી જ રીતે જે સમયે ઉપાદાનમાં કાર્ય થયું, ઉપાદાનમાં એટલે કે ધ્રુવ પદાર્થમાં કાર્ય થયું, તો ધ્રુવ પદાર્થમાં કાર્ય એટલે કે ઉત્પાદ વ્યય, ધ્રુવ પદાર્થમાં કાર્ય એટલે ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય એ ઉપાદાન કારણ, ક્ષણિક ઉપાદાન કારણ. અને એ જ સમયે કોઈ અન્ય પદાર્થના ઉત્પાદ વ્યય એ નિમિત્ત કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે પદાર્થમાં કાર્ય થયું એ પદાર્થનું ધ્રુવ કમ્પોનન્ટ એ ત્રિકાળી ઉપાદાન, એ પદાર્થના ઉત્પાદ વ્યય એ ક્ષણિક ઉપાદાન, અને એટ ધ સેમ ટાઈમ કોઈ અન્ય પદાર્થના ઉત્પાદ વ્યય એ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. જેવી રીતના દ્રવ્ય ગુણ પર્યાયમાં આપણે અપ્લાય કરીએ છીએ, એવી જ રીતે ઉત્પાદ વ્યય ધ્રુવમાં અપ્લાય કરવાનું છે. ફરીથી એકવાર જોઈ લઈએ. ત્રિકાળી ઉપાદાન જે પદાર્થમાં કાર્ય થાય છે એ પદાર્થનું ત્રિકાળી ઉપાદાન ઇઝ સેમ એઝ ધ્રુવ ઓર ઇઝ સેમ એઝ દ્રવ્ય અથવા ગુણ. જે પદાર્થમાં કાર્ય થાય છે એ પદાર્થની પર્યાય એટલે કે કાર્ય એટલે કે ઉત્પાદ્ય એટલે કે પર્યાય. ખ્યાલ આવ્યો કે નહીં? અને કોઈ અન્ય પદાર્થનું ઉત્પાદ્ય એ નિમિત્ત કારણ, અને કોઈ અન્ય પદાર્થના ધ્રુવ, એ ધ્રુવ તો ધ્રુવ છે, એમાં કોઈ કાર્ય પર કાર્યકારણપણાનો સંબંધ આવતો નથી. જ્યારે આ પદાર્થમાં કાર્ય થાય છે તો કોઈ અન્ય પદાર્થનું ધ્રુવ કમ્પોનન્ટમાં કાર્યકારણપણાનો સંબંધ આવતો નથી, એ અન્ય પદાર્થના ઉત્પાદ વ્યયમાં નિમિત્તપણાનો આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો જો આ રીતે આપણે આજે ક્વેશ્ચન નંબર 412 થી લઈને, એટલે 413 થી લઈને 418 સુધી આપણે આજે સ્વાધ્યાય કર્યો. હવે આગળ જો આપણે એ પણ જરાક જોઈ લઈએ. હવે આગળ 419માં સમર્થ કારણ કોને કહે છે અને 420માં અસમર્થ કારણ કોને કહે છે એની આપણે આખી ચર્ચા કરશું. આ સમર્થ કારણ અને અસમર્થ કારણ એ પણ એક રીતે આ કાર્યકારણ વ્યવસ્થાને સમજાવવાની જ એક પદ્ધતિ છે. જો આપણે આ ચાર્ટમાં જ્યારે આપણે આની વિશેષતાઓ ભણતા હતા, તો એ વિશેષતાઓ ભણતી વખતે આપણે થોડુંક જોઈ જ લીધું હતું, આપણે ફરીથી અત્યારના એને ઝૂમ ઇન કરીને જોઈ લઈએ. જો જ્યારે આ ઉપાદાનની આપણે ચર્ચા કરતા હતા, તો ઉપાદાનની ચર્ચામાં આ ત્રિકાળી ઉપાદાનની વાત કરી, તો ત્રિકાળી ઉપાદાનને અસમર્થ કારણ કહ્યું હતું. જો એના સિનોનિમ્સમાં પણ છે અસમર્થ ઉપાદાન કારણ, અને ક્ષણિક ઉપાદાનને કેવું કીધું હતું? સમર્થ ઉપાદાન કારણ. ખ્યાલ આવ્યો કે નહીં? જોયું કે નહીં? એવી જ રીતે જ્યારે આપણે હમણાં પ્રશ્નોત્તર માળામાં હવે અસમર્થ કારણ એટલે કે ત્રિકાળી ઉપાદાનની વાત છે, અને સમર્થ કારણ જે 419માં વાંચશું એ શેની વાત છે? ક્ષણિક ઉપાદાન કારણની વાત છે. તો એનું ડિટેલિંગ જે છે એ આને ક્ષણિક ઉપાદાનને સમર્થ કારણ શું કામ કહેવાય છે અને ત્રિકાળી ઉપાદાનને અસમર્થ કારણ શું કામ કહેવાય છે એ આપણે દ્રષ્ટાંત સહિત એને નેક્સ્ટ ક્લાસમાં જોશું અને એનાથી પછી આગળ આપણે સ્વાધ્યાય કરશું. ચાલો જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તું લો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધાને.